તારીખ 10/10/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 520 અને 521 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 220
417 નીચેનો પેરેગ્રાફ છે. પ્રભાવના યોગ સંબંધે પોતાનું સામર્થ્ય હોવા છતાં, યોગ્યતા અને સામર્થ્ય જૈન શાસનની પ્રભાવના કરવામાં સુયોગ્ય હોવા છતાં કેટલાક અવરોધક કારણોને લઈને તે પ્રકાર ઉદયમાન થતો નથી, એ સંબંધમાં અંતર્બાહ્ય કારણોની ચર્ચા કરે છે પોતે ને પોતે. જે બળવાન કારણો પ્રભાવના હેતુને અવરોધક છે તેમાં અમારો કાંઈ પણ બુદ્ધિપૂર્વક પ્રમાદ હોય એમ કોઈ રીતે સંભવતું નથી. અમારા અસાવધાનીના કારણે પ્રમાદનો અર્થ એ છે, એ સંબંધીની અમારી બે કાળજી છે, અસાવધાની છે, ઉપેક્ષા છે, એવું કોઈ કારણ નથી. એને લઈને પ્રભાવનાનો અવરોધ છે એવો હેતુ એમાં નથી, એ વાત સ્પષ્ટ કરી પોતે. એમ કોઈ રીતે સંભવતું નથી. એ જાતની પ્રભાવના સંબંધી બીજા જીવોમાં જે કરુણાના પ્રકારને લઈને પ્રભાવના થાય છે, એ કરુણા તો કરુણા અંગ સમ્યક દ્રષ્ટિને પ્રભાવના અંગ હોય જ છે. તેમજ અવ્યક્તપણે એટલે નહીં જાણવામાં છતાં સહેજે જીવથી થયા કરતો હોય એવો પ્રમાદ હોય એમ પણ જણાતું નથી. બુદ્ધિપૂર્વકનો પ્રમાદ અને અબુદ્ધિપૂર્વકનો પ્રમાદ બે લીધા છે. અવ્યક્તપણે એટલે નહીં જાણવામાં છતાં સહેજે જીવથી થયા કરતો હોય, પોતાને ખ્યાલ ન આવે એવો પ્રમાદ હોય એમ પણ જણાતું નથી. બુદ્ધિપૂર્વક પણ એનો ઉપેક્ષા નથી, અબુદ્ધિપૂર્વક પણ એની ઉપેક્ષા નથી. તથાપિ કોઈ અંશે તે પ્રમાદ સંભવમાં લેખતા તે અંશે કોઈ અંશે એટલે કેવળી ગમ્યા અથવા વર્તમાન ગુણસ્થાનને લઈને તે પ્રમાદ સંભવમાં લેખતા પણ તેથી અવરોધક પણ હોય એમ લાગી શકે એમ નથી, ને તેથી આ કાર્ય રોકાય છે એવું પણ દેખાતું નથી. કેમ કે એ તો બહુ મંદ હોય છે. અવરોધ તો ત્યારે આવે કે બુદ્ધિપૂર્વક તીવ્ર પરિણામ થાય ત્યારે રોકાય, આવા મંદ પરિણામથી પ્રવૃત્તિને રોકવાનું બનતું નથી. કારણ કે આત્માની નિશ્ચય વૃત્તિ તેથી અસન્મુખ છે, પ્રભાવનાના હેતુના અવરોધકથી વિરુદ્ધ છે એમ કહે છે. અસન્મુખ છે એટલે વિરુદ્ધ છે, એની સન્મુખ નથી અમારી વૃત્તિ. એટલે પોતે હૃદયથી અંતઃકરણથી જૈન દર્શનની પ્રભાવના કરવા માગે છે એ વાત સ્પષ્ટ કરી છે એમણે આ પેરેગ્રાફમાં. તેથી બીજા જીવોને જે સાથે ધાર્મિક પત્ર વ્યવહાર અને નિવૃત્તિ કાળમાં સત્સંગની પ્રવૃત્તિ છે એ પણ એમના આ વચનો સાથે સુસંગત છે, નહીંતર એ પ્રવૃત્તિ પણ એમનાથી થઈ હોત નહીં. પણ એ પ્રવૃત્તિ કરતા હતા એ બતાવે છે કે એમને બીજા જીવો પ્રત્યે ચોક્કસ કરુણા હતી. લોકોમાં તે પ્રવૃત્તિ કરતા માનભંગ થવાનો પ્રસંગ આવે તો તે માનભંગ પણ સહન ન થઈ શકે એમ હોવાથી પ્રભાવના હેતુની ઉપેક્ષા કરવામાં આવતી હોય એમ પણ લાગતું નથી. આ પણ બહુ સારી વાત કરી છે કે કોઈ કોઈ પ્રભાવના કરવાવાળા ઈચ્છુક જીવો હોય છે, એ માન મળે તો જ પ્રભાવના કરવી, ને નહીતર માનભંગ થાય તો પ્રભાવના ન કરવી, એ પ્રકારમાં હોય છે. એવું દૂષણ પણ અમારામાં નથી, એ પ્રકાર પણ નથી કે ભાઈ અમારું માન નહીં સચવાય, માનભંગ થઈ જશે, માટે પ્રભાવના ન કરવી અને તેથી પ્રભાવનાની ઉપેક્ષા કરવી, એવું પણ અમારા માટે અમને લાગતું નથી. માનભંગ એટલે પ્રભાવના કરનારનું સ્થાન ઊંચું છે, એને માન સન્માન મળતું હોય છે, અને એ માન સન્માન નહીં મળે તો માટે આપણે કાંઈ એ પ્રવૃત્તિમાં પડવું નથી. અથવા લોકો સામેથી ચાલીને માગણી કરે તો માનભંગ ન થાય, એવી કોઈ અપેક્ષાથી માનની અપેક્ષા રાખવી કે અપમાનનો ભય રાખવો, એ બંને એક જ પ્રકારની વૃત્તિ છે. એવી વૃત્તિ પણ અમને પ્રભાવના કરવા માટે નડતી નથી, એ પ્રકાર પણ અમારો નથી એમ સ્પષ્ટ કરે છે. કારણ કે કેમ એમ છે, કારણ કે માન અમાન વિશે ચિત્ત ઘણું કરીને ઉદાસીન જેવું છે, એ ગણતરી જ અમારી ચાલી ગઈ છે. અજ્ઞાન દશામાં આ એક એનું ખાસ લક્ષણ છે કે જ્ઞાનીને માન અપમાનની કલ્પના થતી નથી. જે યોગ્ય લાગે, જે સત્ય લાગે, કરવા યોગ્ય લાગે અને સહેજે થાય છે એવું લાગે તો એમાં માન અપમાનની ગણતરી કોઈ કરતા નથી. ગુરુદેવનો દૃષ્ટાંત તો બહુ પ્રસિદ્ધ છે એ વિષયમાં, કે પૂજ્ય સુગાનીજી એમના નિમિત્તે ધર્મ પામ્યા હતા અને ગુરુ તરીકે તીર્થંકરથી અધિક એમણે સ્થાપ્યા હતા, તો પણ એમની ભાવિ યોગ્યતાને પોતે વંદન કર્યા છે કે જ્યારે અમે તીર્થંકરના ભાવમાં નમો સિદ્ધાણમ એવો ઉચ્ચાર કરશું ત્યારે અમારા નમસ્કાર એમને પહોંચશે. જો એમને માનની કોઈ ગણતરી હોત કે એ તો મારા શિષ્ય છે અને હું ગુરુ થઈને શિષ્યને કેમ નમસ્કાર કરે, એવી માન અપમાનની ગણતરી, માન અમાનની ગણતરી જ્ઞાનીને વિશે હોતી નથી. કેમ કે ગુરુ શિષ્યનો નિશ્ચય સંબંધ છે જ નહીં, એ તો શું સમજે છે, ગુરુ શિષ્યનો કોઈ નિશ્ચય સંબંધ છે જ નહીં, એ તો રત્નત્રયને નમસ્કાર કરે છે, સમ્યક દર્શનને નમસ્કાર કરે છે, સમ્યક જ્ઞાનને નમસ્કાર કરે છે, સમ્યક ચારિત્રને નમસ્કાર કરે છે, પછી કોઈ પણ જીવ એમાં હોય એને નમસ્કાર કરે છે, વંદન કરે છે. હા, એમણે તો કેટલાય પત્રોમાં મુમુક્ષુને નમસ્કાર કર્યા છે, વંદન કર્યા છે, સૌભાગભાઈને તો ચરણ સ્પર્શ કર્યા છે, લખ્યા છે ચરણ પ્રત્યે અમારા નમસ્કાર છે, તમારા ચરણ પ્રત્યે અમારા નમસ્કાર છે, 453 છે પત્ર બનતા સુધી. શું લખીએ અને શું કહીએ, એક આત્મવાર્તા જ, એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યે નમસ્કાર સ્વીકારજો, એ જ વિનંતી. સત્સંગ પ્રત્યે એમને કેટલું બહુમાન છે, આત્મકલ્યાણ પ્રત્યે એમને કેટલું બહુમાન છે, અને જ્ઞાનીને બીજા જ્ઞાની પ્રત્યે જે વંદન નમસ્કારના ભાવ આવે છે એ વ્યક્તિગત નમસ્કાર નથી પણ આત્માને નમસ્કાર છે. ધર્મ સંપન્ન પવિત્રતા સંપન્ન એવા આત્માને એમાં નમસ્કાર છે, એવી પવિત્રતાનો નિષેધ હોઈ શકે નહીં. જો ધર્મ નમસ્કાર કરવાને યોગ્ય છે તો ધર્મના ધણી એવા ધર્મી કીધા વગર પણ નમસ્કાર કરવાને યોગ્ય છે. કારણ કે તે માન અમાન વિશે ચિત્ત ઘણું કરીને ઉદાસીન જીવું છે, અથવા તે પ્રકારમાં ચિત્તને વિશેષ ઉદાસીન કર્યું હોય તો થઈ શકે એમ છે, અને માન અપમાનનો વિષય છે એમાં વધારે ઉપેક્ષા કરવી હોય તો પણ એ થઈ શકે એવું છે. શબ્દાદિ વિષયો પ્રત્યેનું કોઈ બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી. પાંચ ઇન્દ્રિયના જે વિષયો છે, શબ્દાદિક વિષયો એટલે પાંચ ઇન્દ્રિયના વિષયો છે, અમને આમ ખાવું ન ફાવે, અમને આમ ફાવે, અમને આમ રહેવું ન ફાવે, અમને બીજાના ઘરે જવું ન ફાવે, અમને ક્યાંય બહારગામ જવું ફાવે નહીં, અમને ક્યાંય પ્રભાવના કરવામાં બધું કામ કેટલું ફાવે કેટલું ન ફાવે, પાંચ ઇન્દ્રિયના કોઈ પણ વિષયમાં ખાવું પીવું શું શું એ પણ કારણ કોઈ દેખાતું નથી. કેટલી ચર્ચા કરે છે એક પોતાના પરિણામની, કેટલા પડખેથી ચર્ચા કરે છે. શબ્દાદિ વિષયો પ્રત્યેનું કોઈ બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી, ગમે તેમ ચલાવી શકીએ એમ છે. અને નિવૃત્તિ કાળમાં ચલાવતા હતા, બે રોટલી એક દોઢ બે રોટલી ખાતા હતા, દૂધને રોટલી ખાઈ લે, ફલાણું જોઈએ આ જોઈએ તે જોઈએ કાંઈ પ્રશ્ન નહોતો. શાક બનાવવાનું તો કીધું કે તેલ નાખવાનું નહીં, તેલ વગરનું શાક તો બાફેલું લાગે, એમને તો એ પ્રકારનો મુનિદશાને ભાવતા હતા ને, તો મુનિદશાની તૈયારી કરતા હતા એટલે એમને ફાવવું ન ફાવવાનો પ્રશ્ન. નહીંતર તબિયત એ વખતે નાજુક થઈ ગઈ હતી, એમ નહોતું કે તબિયત બહુ સારી છે માટે વાંધો આવતો નથી, માટે ચલાવે છે એમ નથી. શરીરની અત્યંત ઉપેક્ષા કરીને એ રીતે ખાવા પીવાના વ્યવહારમાં ચલાવતા હતા. એટલે કોઈ શબ્દાદિ વિષયો પ્રત્યેનું બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી. કેવળ તે વિષયોનો ક્ષાયિક ભાવ છે એમ જો કે કહેવા પ્રસંગ નથી, એટલે અમને ક્ષાયિક ભાવ થઈ ગયો છે ને કહીએ છીએ એમ નથી, એ વિષય પરિણામ ક્ષય પામી ગયા છે એમ કહેવું નથી, કેમ કે ગુણસ્થાન હજી તો નીચેનું છે. તો પણ તેમાં વિરસપણું બહુપણે ભાસી રહ્યું છે, પણ અમારા પરિણામ નિરસ થઈ ગયા છે એમાં અમને ક્યાંય રસ પડતો નથી. ફાવે ન ફાવે તો ત્યારે થાય કે એનો રસ તીવ્ર હોય ત્યારે, પણ પરિણામ ઘણું બહુપણે વિરસપણું આવી ગયું છે એમ ઘણું. ઉદયથી પણ ક્યારેક મંદ રુચિ જન્મતી હોય તો તે પણ વિશેષ અવસ્થા પાયમાં પ્રથમ નાશ પામે છે. ક્યારેક ઉદય આવે છે કે આ લઈએ જમવામાં, આ ચીજ લઈએ, આ આમ હોય એવી મંદ રુચિ થાય છે, તીવ્ર રુચિ નથી થતી. અને એ મંદ રુચિનો જન્મ થાય છે તે આગળ વધે, વિશેષ અવસ્થા પામે એટલે મંદતામાંથી તીવ્રતા થઈને કોઈ પ્રવૃત્તિ કરીએ અમે, એ પહેલાં તો એ નાશ પામી જાય છે, એ વૃત્તિ તૂટી જાય છે, છૂટી જાય છે, એવો અત્યંત મંદતાનો પ્રકાર છે પરિણામનો. અને તે મંદ રુચિ વેદતા પણ આત્મામાં ખેદ જ રહે છે, અને વળી આત્માને એમ થાય છે કે આટલું શું કરવા ઊભું થયું, જો આ પૂર્ણતાના લક્ષ્ય ચાલે છે ને, પરિણમન કેવી રીતે ચાલે છે, પૂર્ણતાના લક્ષ્ય ચાલે છે. મંદ રુચિ તીવ્ર થયા પહેલાં નાશ પામે છે તો પણ એવી મંદ રુચિ પ્રત્યે પોતાના આત્મામાં ખેદ ઉત્પન્ન થાય છે કે છે, આટલો પણ તને રાગ કેમ થાય છે? ચારિત્ર મોહનો છે, દર્શન મોહ સહિત તો નથી, ચીકણા પરિણામ તો છે જ નહીં, પણ આટલો પણ રાગ કેમ થાય છે? તો એના પ્રત્યે પણ ખેદ વર્તે છે. એટલે તે રુચિ અનાધાર થઈ જતી હોવાથી, એને આધાર નહીં મળતો હોવાથી, એ રુચિને ક્યાંય અમારો ટેકો નથી, આત્મા એમાંથી ખસી ગયો છે એમ કહે છે, પોતે એમાંથી ખસી ગયા છે. નિરાધાર થતી એ રુચિ નિરાધાર થતી જતી હોવાથી બળવાન કારણરૂપ નથી, એ પણ પ્રભાવના યોગમાં નડે એવું દેખાતું નથી. હવે એથી આગળ ચર્ચા કરે છે કે બીજા કેટલાક પ્રભાવક પુરુષો થયા છે, જિન માર્ગને વિશે બીજા પણ ઘણા પ્રભાવક પુરુષો થયા છે, તેમના કરતાં કોઈ રીતે વિચારદશાદીનું બળવાનપણું હશે? અમારી વિચારદશા છે એનું કોઈ રીતે વિશેષ બળવાનપણું અમને લાગે છે? જુઓ આ કેવી તુલના કરે છે. પ્રભાવક પુરુષો ઘણા થયા હશે પણ અમારી સ્થિતિ કંઈક બળવાન લાગે છે, કેમ કે ઘણો ક્ષોભ લઈને આવેલા. ગુરુદેવના શબ્દોમાં કહીએ તો સેંકડો વર્ષમાં આવો કોઈ પુરુષ થયો નથી એમ કહેતા હતા. જ્ઞાની તો થાય છે જીવો, પણ આવો પુરુષ થયો નથી. પૂર્વનું આરાધકપણું લઈને આવ્યા છે, ઘણું આરાધકપણું લઈને આવ્યા છે. એટલે બીજા પ્રભાવકો કરતાં કોઈ અમારી કમજોર સ્થિતિ છે, વિચારદશા અમારી નબળી છે એમ નથી. ઘણા પડખેથી એક વાત કરવી હોય તો કેટલા પડખા એને ઊભા થઈ જાય જ્ઞાનમાં. આગળ એક જગ્યા આવશે કે શાસ્ત્રનું એક વચન માગતા અમારો ઉપયોગ હજારો શાસ્ત્રમાં ફરી વળે છે. કેટલું એમના ક્ષોભસમ જ્ઞાનનું સામર્થ્ય કેટલું છે, ઘણું બળવાનપણું વિચારદશાનું છે. એમ લાગે છે કે તેવા પ્રભાવક પુરુષો આજે કોઈ જણાતા નથી. અત્યારે તો અમારી ઉપસ્થિતિમાં તો કોઈ દેખાતું જ નથી, આગળ થઈ ગયા છે એમાંથી ઘણા ખરા કરતાં અમારી સ્થિતિ ઘણી બળવાન છે, અત્યારે તો કોઈ દેખાતું નથી. દિગંબર સાધુઓ, શ્વેતાંબર સાધુઓ અને વિદ્વાનો, એમના જમાનામાં જેટલા વિદ્યમાન હતા એ બધાનો અહીંયા ટોટલ મારી દીધો છે. કોઈ અમારી બરાબરીમાં આવે છે હું તો દેખાતો નથી. આજે તો એ જણાતા નથી, અને માત્ર ઉપદેશકપણે નામજીવી પ્રભાવના એ વર્તનામાં કોઈ જોવાને સાંભળવામાં આવે છે કે ફલાણાનું નામ જરાક મોટું છે, ત્યારે ફલાણાનું નામ કંઈક મોટું. અને દરેક કાળમાં આબરૂવાળા કોઈ કોઈ જાતના પુણ્યના ઉદય હોય, આવડત ગમે એટલી હોય, વિચક્ષણતા ગમે એટલી હોય, પણ એ પ્રકારના પુણ્યના ઉદય એની આબરૂ પણ હોય છે કે ભાઈ બહુ સારું વાંચન આપે છે, બહુ સારો પ્રવચન આપે છે, એમના નિમિત્તે ઘણા મંદિરો થાય છે, ઘણી પ્રભાવના થાય છે, ફલાણો થાય છે, આમ થાય છે, તપશ્ચર્યા થાય છે, સંપ્રદાયમાં બધું ચાલે છે ને. એમ માત્ર ઉપદેશકપણે નામ જેવી પ્રભાવના એ નામ એનું હોય છે, એ પ્રકાર એનામાં હોતો નથી. પ્રવર્તા કોઈ જોવામાં આવે છે, કોઈને સાંભળવામાં પણ, કોઈનું નામ પણ સાંભળીએ છીએ. તેમના વિદ્યમાનપણાને લીધે અમને કાંઈ અવરોધકપણું હોય એમ પણ જણાતું નથી, અને એમને લઈને કાંઈ અમને વાંધો આવશે કે અમારો વિરોધ કરશે કે અમારી પ્રભાવના એના લઈને રોકાઈ જશે એવું પણ અમને જોવામાં આવતું નથી. કેટલો આત્મવિશ્વાસ છે. અત્યારે તો આટલું લખવાનું બન્યું છે. આમાં શું છે, સૌભાગભાઈ ને ડુંગરભાઈ બંને પત્રો લખ્યા છે કે આપ જિન શાસનની ધુરા સંભાળો, શાસનની ધુરા સંભાળી લ્યો અને માર્ગની પ્રભાવના કરો. જિનેન્દ્રના માર્ગની આપને ઘણું સામર્થ્ય છે, આવી નાની ઉંમરમાં આટલી બધી વિશાળ પરિસ્થિતિ, જ્ઞાનની ઊંડાણની પરિસ્થિતિ અને જ્ઞાન દશાનું આટલું સામર્થ્ય, આટલી વિતરાગતા, નહીં, કોઈ એવું બળવાન કારણ છે તમને ત્યારે જણાવવા માગતા નથી, પણ એ બળવાન કારણમાં આટલા કારણ તો નથી એમ જ તમે સમજો, એ સિવાયનું કોઈ કારણ છે એમ લખે છે. ના, સ્વપ્રશંસા ન કહેવાય. આ તો વ્યક્તિગત પત્રો હતો અને જેને એમનો ખ્યાલ હતો એને વાત કરી છે. શું પ્રશંસા ક્યારે કહેવાય? કે માન કસાયના કારણથી કોઈ એવો પ્રકાર થતો હોય તો માન વધારવા માટે. હવે ઓલાને તો એ ભગવાન જેવા હતા, એની પાસે માન વધારવાનું ક્યાં જરૂર હતી એમને. બીજું કે પોતામાં હોય તેના કરતાં કોઈ વાત વિશેષ બતાવતા હોય તો પણ પોતાની પ્રશંસા કરી ગણાય. પણ પેલા લોકો કોઈ જુદો તર્ક વિતર્ક ન કરે એના માટે સ્પષ્ટીકરણ આપ્યું છે એમણે. ખુલાસો કરવો એ પ્રશંસા નથી, પ્રશંસા એ ખુલાસો કરવો એમ નથી. બે વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. આ ખુલાસો છે એમનો, સ્પષ્ટીકરણ છે. વારંવાર પેલા લોકો દબાણ કરે છે કે તમે માર્ગને પ્રકાશો, જિનેન્દ્રના માર્ગને પ્રકાશો, આપને ઘણી યોગ્યતા છે. યોગ્યતા છે એ વાત સાચી એમણે કહ્યું, પણ કોઈ બળવાન કારણને લઈને હાલ એ પરિસ્થિતિમાં અમે સહજતાથી આવીએ એવું દેખાતું નથી. પણ બાકીના જે કારણો છે એ બધાનું સ્પષ્ટીકરણ એમણે આપી દીધું, અંતરબાહ્ય કારણોનું. તર્ક વિતર્કમાં ન ચડે, કરુણા કરી છે અને સ્પષ્ટીકરણ પણ આપ્યું છે. તર્ક વિતર્ક ચડે તો એને દોષમાં પડે, ખોટી કોઈ કલ્પના કરી લઈએ તો પણ એના આત્માને નુકસાન અવશ્ય થાય. અત્યારે તો આટલું લખવાનું બન્યું છે, વિશેષ સમાગમ પ્રસંગે કે બીજે પ્રસંગે જણાવશું. આ વિશે તમે અને શ્રી ડુંગર જો કાંઈ પણ વિશેષ જણાવવા ઈચ્છતા હો તો ખુશીથી જણાવશો. અમારી આટલી વાતની સામે પણ જો તમારે કાંઈ જણાવવું હોય તો ખુશીથી તમે જણાવજો, સ્પષ્ટીકરણ કરશું એમ કહે છે. વળી અમારા લખેલા કારણો સાવ બાના રૂપ છે એમ વિચારવા યોગ્ય નથી, એટલો લક્ષ રાખજો. આ કોઈ બાનું કાઢીએ છીએ, પ્રભાવના નથી કરવી માટે બાનું કાઢીએ છીએ, કોઈ વાત આડી ધરી દઈએ છીએ એવું નથી, એમ જરૂર તમે લક્ષમાં રાખજો. કોઈ એવું કારણ ગંભીર છે એમ કહેવું છે, કોઈ એવું ગંભીર કારણ છે કે જે કારણની ગંભીરતા સાચવવા યોગ્ય છે, જાળવવા યોગ્ય છે, એ કારણને ગંભીરતામાં જ રાખવું ઉચિત સમજે છે પોતે, એમાં જ લાભ સમજે છે, એની ગંભીરતા છોડવામાં નુકસાન સમજે છે. મુમુક્ષુને એવા અનેક પ્રસંગો એ પ્રશ્ન થાય છે કે જ્ઞાની આ વખતે કેમ આમ કહેતા નથી, આમ કેમ આદેશ આપતા નથી, આમ કેમ કરતા નથી, આમ કેમ બોલતા નથી, એમની હાજરી છે ને આમ કેમ થાય છે. પણ કેટલીક બાબતમાં એમની જે ગંભીરતા હોય છે એ સામાન્ય મુમુક્ષુની સમજણ કરતાં ઘણી વિશિષ્ટ પ્રકારની સમજણપૂર્વક એ ગંભીરતામાં એ વિષયને રાખવા માગતા હોય છે, અને તે ઉચિત જ છે, યોગ્ય જ છે. જોકે આગળ તો એ 272માં કહી ગયા છે કે જ્ઞાની પુરુષનું સર્વ આચરણ વંદનને યોગ્ય જ છે, તું ગાંઠ મારી દે. શું જ્યારે એ તને પ્રવચન આપે ત્યારે વંદન કરે એમ નહીં, શું કહે છે, જ્યારે એ ધ્યાન કરતા હોય ત્યારે વંદન યોગ્ય છે એમ નહીં, એમનું સર્વ આચરણ વંદનને યોગ્ય છે એની તું ગાંઠ મારી દે, નહીંતર ક્યાંક ભૂલો પડી જઈશ, અભક્તિ થઈ જાય છે. એમાં શું થાય છે, તર્ક વિતર્ક જ્યારે થાય છે ત્યારે ભક્તિના પરિણામથી વિરુદ્ધ એવા અભક્તિના પરિણામ થાય છે, અને એ આત્માને ઘણા નુકસાનકારક હોય છે. એ જીવ એ વખતે મુમુક્ષુપણાનો ત્યાગ કરે છે, એની મુમુક્ષુતા એ વખતે છૂટી જાય છે. જ્યારે કોઈ જીવને જ્ઞાની પુરુષને વિશે અભક્તિ થાય ત્યારે એ વખતે એની આત્માર્થતા અને એની મુમુક્ષુતા હોતી નથી. ભાવથી દ્રવ્ય ભલે કહેવાય કે ફલાણા મુમુક્ષુ છે, પણ ભાવમાં મુમુક્ષુતા રહેતી નથી, કેમ કે વિમુક્ત પરિસ્થિતિ થાય છે. એ 520 થયો, બહુ ઘણી ચર્ચા કરી છે પ્રભાવના યોગ વિશે, એમણે ઘણી ચર્ચા કરી છે. અને ભલે એમણે પોતાની ચર્ચા કરી છે પણ કોઈ પ્રભાવના યોગમાં વર્તતા હોય એવા જીવોને પણ ઘણું અંતરંગ માર્ગદર્શન મળે એવી એમણે એ વાત કરી છે. એમણે એમની પ્રશંસા કરી છે કે કેમ એ વિચારવા કરતાં એ વિષયમાં એમની કેટલી યોગ્યતા છે એ વિચારવા યોગ્ય છે. અસાધારણ યોગ્યતાનો પ્રકાશ કર્યો છે એમણે, સાધારણ વાત નથી, એ સમજવા જેવો વિષય છે. પ્રભાવના કરનારે એક તો એ જોવા જેવું છે કે કોઈ માન અપમાનના પ્રસંગને મુખ્ય કરે છે કે નહીં, શું પોતાની અનુકૂળતા પ્રતિકૂળતાના વિષયને મુખ્ય કરે છે કે નહીં, આ બે વાત તો ખાસ જોવા જેવી છે. શું અને ત્રીજું, પોતાની એ સંબંધીની વિચારદશાની ને જ્ઞાનદશાની યોગ્યતા કેટલી છે એ પણ વિચારવા જેવું છે. આ બે ત્રણ વાતો તો બહુ મહત્વની છે. ન હોય પણ છતાંય એને એમ વિચારવું જોઈએ કે આવા મહાપુરુષ પણ આટલો વિચાર કરે છે તો મારે મારો વિચાર કરવાનો અવશ્ય રહે છે. પોતાની અલ્પતા, પોતાની લઘુતા એને સમજાય, આ વાત ઉપરથી એને પોતાની અલ્પતા અને પોતાની લઘુતા સમજાય. એને ઉપદેશ લેવો છે એ તો સત્પુરુષના આચરણ, ચારિત્ર અને વચન ઉપરથી ઘણો ઉપદેશ લઈ શકે છે. પોતાને ગ્રહણ કરવું છે, ગુણ ગ્રહણ કરવા છે, એને તો ઘણું મળે એવું છે. એમને તો એમની પ્રશંસા નથી કરી, એ વાત તો એક બાજુ ક્યાંય રહી ગઈ, પણ જેને કાંઈ ગુણ ગ્રહણ કરવા છે એને ઘણું મળે એવું છે. આવા મહાપુરુષ પણ કેવી રીતે વિચારે છે આ વાતને, એવી રીતે મારે વિચારવા જેવું છે એમ લેવું જોઈએ. 520 પત્ર થયો, 521. પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ લખ્યું, નામ નથી એનું, કોના ઉપરનો પત્ર છે. પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ લખ્યું તે પત્ર અત્રે પ્રાપ્ત થયું છે. મુમુક્ષુ જીવે પરમ ભક્તિ સહિત તે સ્વરૂપ ઉપાસવા યોગ્ય છે. શું કહ્યું? પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના આશ્રયમાં રહેવું, જ્ઞાની પુરુષનો આશ્રય છોડવો નહીં, એની પ્રત્યક્ષતામાં વિશેષ રહેવું, એના સમાગમમાં વિશેષ રહેવું, દૂર ન જવું, દૂર ન રહેવું, અને પરમ ભક્તિ સહિત રહેવું, પરમ સરળતાથી રહેવું, પરમ વૈરાગ્યથી રહેવું, એ વગેરે પ્રકારનો એ કોઈનો પત્ર આવેલો છે. મુમુક્ષુ જીવને માટે તે ઉપાસવા યોગ્ય છે. મુમુક્ષુ જીવે એ પ્રકારે પ્રત્યક્ષ આશ્રય ઉપાસવા યોગ્ય છે. યોગ બળ સહિત, એટલે કે જેમનો ઉપદેશ ઘણા જીવોને થોડા પ્રયાસે મોક્ષ સાધનરૂપ થઈ શકે એવા અતિશય સહિત જે પુરુષ સત્પુરુષ હોય તે જ્યારે યથા પ્રારબ્ધ ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે મુખ્યપણે અને ઘણું કરીને તે ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રય માર્ગ પ્રકાશે છે. પણ તેવા ઉદય યોગ વિના ઘણું કરી પ્રકાશતા નથી. શું કહે છે કે મન વચન કાયાનું યોગ બળ હોય અથવા પ્રભાવના યોગનું બળ હોય, એમાં પણ પ્રભાવના યોગમાં કાય બળ જોઈએ, તંદુરસ્તી જોઈએ, વચન બળ જોઈએ, પોતાને જે જે ભાવો આવે તે વ્યક્ત કરવાનો ઉઘાડ હોય, વાણીનો પણ ઉઘાડ યોગ હોય. યોગ બળ સહિત એટલે એનો અર્થ કરે છે યોગ બળનો આ કે જેમનો ઉપદેશ ઘણા જીવોને થોડા પ્રયાસે મોક્ષ સાધન રૂપ થઈ શકે. પોતાનો પ્રયત્ન થોડો હોય અને ઘણા જીવોને મોક્ષનું સાધન, મોક્ષનું નિમિત્ત થાય એવો જેમનો કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય, એવા અતિશય સહિત જે સત્પુરુષ બિરાજમાન હોય ગુરુદેવને વિશે કલ્પના થઈ શકે છે. જારો માણસો ખેંચાણા વ્યક્તિગત વાત ભાગ્યે જ કરતા, સમષ્ટિગત ઉપદેશ ચાલતો હોવા છતાં અનેક માણસોને એમના વચનની એમના આત્માઓ ઉપર અસર થઈ છે, એને અતિશય કહેવામાં આવે છે. વચન તો વચન છે, એમનો આત્મા જુદો છે, વચન પણ ભિન્ન છે, સાંભળનારા શ્રોતાઓ પણ ભિન્ન છે, છતાં તે તે આત્માઓ ઉપર એનો પ્રભાવ જ્યારે દેખાય છે ત્યારે એને અતિશય સત્પુરુષનો અતિશય જ્ઞાનીનો આશ્રય કરવા યોગ્ય છે એમ તે પ્રકાશે છે. જો કે કોઈ કોઈ માણસો મુમુક્ષુઓ એવી શંકા કરે છે કે શ્રીમદજીએ જેટલો ભક્તિ આશ્રયનો માર્ગ પ્રકાશ્યો એટલો ગુરુદેવે પ્રકાશ્યો નથી, પણ એ વાત સમજણ ફેરની છે. ભલે યોગ્યતા ઓછી હોય, મુમુક્ષુપણાની યોગ્યતા ઓછી હોય, પણ સત્સમાગમમાં રહેવા માટે વ્યાપાર કુટુંબ છોડીને જે લોકો ત્યાં નિવાસ કરે એની યોગ્યતા ઓછી હોવા છતાં પ્રશંસા કરવાનું શું કારણ હતું? કે એણે આ જે પ્રત્યક્ષ આશ્રયમાં આવવાનું પગલું ભર્યું છે એ ઘણું એણે દાપણનું કામ કર્યું છે, એમ કહેવા પાછળ અભિપ્રાય હતો એનો. ક્યારેક તો વ્યાખ્યાનમાં એમ પણ કહેતા કોઈનું નામ લઈને, આપણે હસમુખભાઈનું નામ લેતા હતા, એ 40 વર્ષે એમણે ધંધો છોડી દીધો, ધંધો કરવાની ઉંમર હતી છતાં છોડી દીધો, વળી ધીકતો ધંધો લાખોની કમાણીવાળો ધંધો બંધ કરી દીધો, ભાઈઓને સોંપીને આવી ગયા. એમનું નામ લઈને કરતા આ 40 વર્ષે અહીંયા આવીને બેસી ગયા છે, અને કેટલાક તો 60-70 થાય તો હજી દુકાન છોડતા નથી. શું કહેતા? બેઠા હોય પાછા એ લોકો 60-70 વાળા દુકાને જનારા બેઠા હોય તો એનું નામ લઈને કે નામ ન લઈએ, કોઈનું નામ લઈએ કોઈ વાર એવું લાગે કે આને બહુ દુઃખ લાગે એવું નથી તો એનું નામ લઈએ, નહીતર નામે ન લઈએ. કે 60-70 વર્ષે પણ હજી મમતા મુકાતી નથી અને દુકાનનો રસ ધંધાનો રસ છૂટતો નથી. એટલે એક પેઢી પાછળ કહેવાય, 20 વર્ષે એક પેઢી કહેવાય છે. એક પેઢી પહેલાંનો માણસ આવીને બેઠો હશે અને એક પેઢી પછીનો આવ્યો છે જે વિયોગ્યું તો હજી ત્યાં દોડે છે એમ કે દુકાને જાય છે. ટીકા કરતા એવા મુમુક્ષુઓની ટીકા કરતા જાહેરમાં કે એ લોકોને કદાચ એમ હશે કે અમે જઈએ તો સરખો વેપાર ચાલે, અમે થડે બેઠા હોય તો ફેર પડે. હા, માણસો ઉપર ને છોકરા ઉપર ને ગ્રાહક ઉપર ને બધા ઉપર અમારી છાપ પડે છે એને એક નંબરની મૂર્ખતા ગણાવતા હતા. એ બધું શું છે? એ જ વાત છે. કહેવાની શૈલી દરેકની જુદી જુદી હોય છે પણ વાત તો એકની એક હોય છે. શું કહે છે કે એવા મહાપુરુષો ઘણું કરીને એને મુખ્યપણે મુમુક્ષુને ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રય માર્ગ પ્રકાશે છે. સત્પુરુષના સત્સંગમાં પરમ ભક્તિથી એમના આશ્રય રહેવા યોગ્ય છે, એમના આશ્રય કલ્યાણ કરવા યોગ્ય છે. તું અજયણો છું, સ્વચ્છંદે નહીં ચાલતા જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહીને તું તારું આત્મકલ્યાણ સાધજે, એવી શિખામણ, એવો ઉપદેશ આપતા હોય છે. પણ તેવા ઉદયયોગ વિના ઘણું કરીને પ્રકાશતા નથી. એવો પ્રભાવના યોગ હોય તો પ્રકાશે, ન પ્રભાવના યોગ હોય તો ન કહે. કેમ કે પાછી એ વાતને ટ્વિસ્ટ કરતા લોકોને વાર લાગતી નથી. વક્રતાના પ્રકાર એવા છે કે એમ કહી દે કે જુઓ, એમને પોતાની ભક્તિ કરાવી છે ને માટે સત્પુરુષનો મહિમા, અને સત્પુરુષની ભક્તિ કરવાની જે વાત કરે છે કેમ કે પોતાને એ વાત ગમે છે, બીજા પોતાની ભક્તિ કરે એને ગમે છે, માટે બીજા પોતાની ભક્તિ કરે એ માટે આવી બધી વાતો કરે છે. એમ કરીને વક્રતાથી મુમુક્ષુના હિતના કારણને દુર્લક્ષ કરીને જુદી રીતે વિચારે છે, તો એ રીતે વિચારવા યોગ્ય નથી. એટલે જોવે છે કે એવો ઉદયયોગ વિના ઘણું કરીને તે પ્રકાશતા, અતિશય એવો ભાળે પોતાનો તો પ્રકાશે છે, નહીંતર કે જ નહીં. કેમ કે એમને કોઈ અપેક્ષા નથી. એવા અનંત જ્ઞાનીઓ ભૂતકાળના ઇતિહાસમાં થઈ ગયા કે જે વગર બોલે સિદ્ધાલય સુધી પહોંચી ગયા, વાત જ કરી નહીં કે અમારી શું સ્થિતિ છે. એવા કેટલાય અનંતા થઈ ગયા. કોઈ જીવોને, કોઈ જ્ઞાનીઓને પ્રભાવના યોગ થયો તો એ બીજાના હિતની બુદ્ધિએ, કરુણા બુદ્ધિએ કાંઈક કહેતા ગયા તો કહેતા ગયા, તો એ કહેતા ગયા એમાંથી પણ કોઈ ઊંધો લઈ લે તો લઈ લે, એનો તો કોઈ જગતમાં ઉપાય નથી. બીજા વ્યવહારના યોગમાં મુખ્યપણે તે માર્ગ ઘણું કરીને સત્પુરુષો પ્રકાશતા નથી. બીજા વ્યવહારના યોગમાં એટલે લૌકિક વ્યવહારમાં જ્યારે પોતે ઊભા હોય અને અનેક જાતના ચિત્ર વિચિત્ર પ્રસંગો પડતા હોય ત્યારે તો એ માર્ગને ઘણું કરીને પ્રકાશતા નથી, ત્યારે એ માર્ગની પ્રભાવનામાં આવતા નથી. નિવૃત્તિ લઈએ તો જ આવે, પ્રવૃત્તિમાં રહીને આવતા નથી. કેમ કે એમાં તો ઘણાને દસ વાતો અને હો વાતો ઊભું કરવાનું મન થાય છે, શું એટલે આવતા નથી. તે તેમનું કરુણા સ્વભાવ પણ છે, નહીં આવવા પાછળ પણ એમની કરુણા છે અને આવવા પાછળ પણ એમની કરુણા છે. શાસનની પ્રભાવના કરે છે તો પણ બીજા જીવોની કરુણાને લઈને છે, અને પોતે પ્રભાવના કરી શકે એવા હોવા છતાં ન કરે તો પણ એમને બીજા જીવોની કરુણા છે. કેમ કે ઘણા જીવોને તીવ્ર અનંતાનું બંધી, એમનો દોષ જોઈને, દોષની મુખ્યતા કરીને તીવ્ર અનંતાનું બંધીમાં ના પરિણામ થઈ જાય છે. એ પ્રકારમાંથી એ જીવો બચી જાય એટલા ખાતર પણ પોતે પોતાની વર્તમાન બારે ઉદયની પરિસ્થિતિ જોઈને નકામા એ અહિત કરી લેશે, એના કરતાં અત્યારે આ પરિસ્થિતિમાં આપણે પ્રભાવનામાં આવવું નથી, એમાં પણ એમની કરુણા છે. એ પણ પ્રભાવના છે, કેમ કે એમને એમાં પ્રભાવના અંગ વર્તે છે. સમ્યક દ્રષ્ટિ હોવાથી આઠ અંગથી અખંડ એવું સમ્યક દર્શન એમને વર્તે છે, એટલે એમનું સર્વ આચરણ વંદનને યોગ્ય છે. એમ નાખી દીધું, ટોટલ માર્યો છે એમણે. ઘણા તર્ક વિતર્કોનો એ સરવાળો છે, એક વાક્ય છે પણ એ સેંકડો તર્ક વિતર્કનો એક સરવાળો માર્યો છે કે હે મુમુક્ષુ, તું ગાંઠ મારજે કે સત્પુરુષનું સર્વ આચરણ વંદનને યોગ્ય જ છે, આ સિવાય તું બીજો વિકલ્પ કરીશ. એ સરવાળો માર્યો છે, જબરદસ્ત વાત કરે છે. એક પોસ્ટકાર્ડ લખ્યું છે પણ ફેંસલો કરી નાખ્યો છે હજારો વાર. અનંતનું મંદિર છે, આ છે સત્પુરુષ તને ગ્રસ્તપણે દેખાતા હોય તો તે તારો અનંતાનું બંધીનો કસાય સમજી લેજે. ક્રોધમાન માયા લોભ બધું તારામાં પડ્યું છે, અનંતાનું બંધીન. સત્પુરુષને સત્પુરુષની દ્રષ્ટિએ જો તો કાંઈક તને લાભ છે, અને જો સત્પુરુષને સત્પુરુષ તરીકે ઓળખીશ તો તને પરમેશ્વર બુદ્ધિ થયા વિના રહેશે નહીં. એ તો આપણે બહુ ચાલ્યું ઈડરમાં, લગભગ 2 કલાક એ વિષય ચાલ્યો તો સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એટલે શું એવો વિષય છે. એમનું કરુણા સ્વભાવ પણ છે. જગતના જીવોનો ઉપકાર પુરવાર પર વિરોધ ન પામે, અથવા ઘણા જીવોને ઉપકાર થાય એ આદિ કારણો દેખીને અન્ય વ્યવહારમાં વર્તતા તેઓ પ્રત્યક્ષ આશ્રય સ્વરૂપ માર્ગ સત્પુરુષો પ્રકાશતા નથી. જ્યારે પોતે વ્યવહારમાં વર્તતા હોય, જગતના વ્યવહારનો ઉદય વર્તતો હોય, ત્યારે બીજા જીવોને પુરવાર પર વિરોધ ઊભો ન થાય એટલા ખાતર પણ એ ભક્તિ માર્ગને અને આશ્રય માર્ગને પ્રકાશતા નથી, અથવા ઘણા જીવોને ઉપકાર થાય એ આદિ કારણો દેખીને પણ ને એ જ એના ઉપરનો ઉપકાર છે. પોતે વ્યવહારમાં વર્તે છે એટલે એ માર્ગ પ્રકાશતા નથી. ઘણું કરીને તો અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિદ્ધ જ રહે છે, ગુપ્ત રહી જાય છે. જ્યારે પોતાને આ સુગાનીજીનો તો પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે, ગુપ્ત રહી ગયા અને ગુપ્ત રહેવાનો અભિપ્રાય હતો એ વાત પણ એમના વચનામૃતમાંથી પ્રસિદ્ધ થઈ જાય છે. ગુપ્ત રહેવાનો એમનો અભિપ્રાય છે એ સ્પષ્ટ થાય છે. કેમ કે જે ઉદય વર્તે છે એ ઉદયની અંદર એ પ્રગટ આભાર આવવા માંગતા નથી. કેમ કે ઘણાને વિરોધનું કારણ થાય. કલકત્તાની પરિસ્થિતિ તો તમે જાણતા જ છો, સોનગઢની અમે જાણતા હતા. ઘણાને વિરોધનું કારણ થઈ બેસે, એ પ્રગટ નથી થતા, અપ્રસિદ્ધ જ રહે છે. અથવા કાંઈ પ્રારબ્ધ વિશેષથી સત્પુરુષપણે કોઈના જાણવા માટે આવ્યા તો પણ પુરવાર પર તેના શ્રેયનો, જેને જાણવામાં આવ્યા એના કલ્યાણનો વિચાર કરી જ્યાં સુધી બને ત્યાં સુધી વિશેષ પ્રસંગમાં આવતા નથી. વધારે પરિચયમાં ના આવે, મર્યાદિત પરિચય કરી નાખે. કોઈને ખ્યાલ આવે તો પણ એની સાથેનો પરિચય મર્યાદિત કરી નાખે, વિશેષ પ્રસંગમાં આવતા નથી. અથવા ઘણું કરી અન્ય વ્યવહારના ઉદયમાં સામાન્ય મનુષ્યની પેઠે વિચરે છે. બીજા જેમ સામાન્ય ગ્રસ્તો અને મનુષ્યો જે રીતે વર્તે એ જ રીતે વર્તવાનું ચાલુ રાખે છે કે કોઈને પોતાનો ખ્યાલ આવે નહીં અને ખ્યાલ ના આવે એમ જ એ ઈચ્છે છે. એ પોતાના માટે પણ હિતકારક છે અને બીજાના માટે પણ એ હિતકારક છે. એમની પ્રવૃત્તિ, સત્પુરુષની કોઈ પણ પ્રવૃત્તિ સ્વ પર હિતકારક હોય છે, પરને નુકસાન થાય એવું પણ ન કરે અને સ્વને નુકસાન થાય એવું પણ ન કરે, એ રીતે વિચરે છે. તેમ વર્તાય તેવું પ્રારબ્ધ ન હોય તો જ્યાં કોઈ તેવો ઉપદેશ અવસર પ્રાપ્ત થાય છે ત્યાં પણ પ્રત્યક્ષ આશ્રય માર્ગનો ઘણું કરીને ઉપદેશ કરતા નથી. તેમ વર્તાય તેવું પ્રારબ્ધ ન હોય તો, એટલે ઉપદેશકપણે વર્તાય તેવું પ્રારબ્ધ ન હોય તો, અને છતાં કોઈ પણ એવો ઉપદેશ પ્રસંગ પ્રાપ્ત થાય, એટલે ક્યારેક કોઈ સત્સંગની વચમાં કોઈ પરિચિત જીવોની વચ્ચે એવો ઉપદેશ અવસર પ્રાપ્ત થાય છે ત્યાં પણ પ્રત્યક્ષ આશ્રય માર્ગનો ઘણું કરીને ઉપદેશ કરતા નથી. ક્વચિત જ પ્રત્યક્ષ આશ્રય માર્ગના ઠેકાણે આશ્રય માર્ગ એવો સામાન્ય શબ્દથી ઘણા ઉપકારનો હેતુ દેખી કઈક કહે છે, એક શબ્દ કાઢ્યો. બહુ કહેતા નથી, ક્યારેક પ્રત્યક્ષ આશ્રય માર્ગની વાત કરવી હોય તો આશ્રય માર્ગ એવો શબ્દ, સામાન્ય શબ્દ વાપરે, પ્રત્યક્ષ શબ્દ ન વાપરે. કેમ કે એ તરત પેલા લોકોને એમ થાય કે આ તો પોતાની વાત કરવા માગતા હશે એમ સમજીને. શું એવી રીતે સામાન્ય શબ્દથી ઘણા ઉપકારનો હેતુ દેખી કાંઈક કહે છે. અને ગુરુદેવે એ વાતની મર્યાદા રાખી હંમેશા કે ક્યારે એમણે પોતાને માટે વાત કરી નથી કે તમે અમારી ભક્તિ કરો, તમે અમારી સેવા કરો, તમે પ્રત્યક્ષ આશ્રય માર્યો, એવી કોઈને વાત કરી નથી. મુંબઈ જાય તો મુંબઈવાળાને એમ ન કે તમારે સોનગઢ આવવું, તમારે સોનગઢ આવીને રહેવું, સોનગઢ વ્યાખ્યાન સાંભળવા આવજો, એવું કોઈને કહ્યું નથી. હજારો લાખો માણસો સાંભળવા આવ્યા પણ એક માણસને એમ નથી કહ્યું કે તમે વ્યાખ્યાન સાંભળવા માટે ત્યાં આવજો, એવી વાત કરી નથી. કેમ કે આશ્રય માર્ગને કોઈ વાત કરે પણ પ્રત્યક્ષ આશ્રય માર્ગને એટલે કે મારી પાસે આવજો એવી વાત કરતા નથી. મિત્ર તો પ્રભાવના યોગવાળા હતા, છતાંય આટલી મર્યાદા રાખી છે. આ તો જેને પ્રભાવના યોગ નથી અને વ્યવહારમાં વર્તે છે એની વાત કરે છે, એના ઉપર તો લાંછન લગાડતા લોકોને વાર લાગે નહીં. એટલે એના ઉપકારનો હેતુ દેખીને કાંઈક કહે છે, અર્થાત ઉપદેશ વ્યવહાર પ્રવર્તાવવા ઉપદેશ કરતા નથી. સામાનું કલ્યાણ જોઈને કાંઈક કલ્યાણ થાય એવું કાંઈક કહે છે પણ ઉપદેશ વ્યવહારનું પ્રવર્તિ કરવા માટે ઉપદેશ કરતા નથી. એમ કે ભાઈ તો એક સત્સંગમાં, મારે પણ સત્સંગમાં રહેવું છે, હું પણ સત્સંગની ભાવનાવાળો છું, આપણે બધા સાથે બેસીને સત્સંગ કરવો જોઈએ, બસ સાથે વધારે કાંઈ, એ પણ એના કલ્યાણને જોઈને, બીજી કાંઈ વિશેષ વાત કરે. ઘણું કરીને જે કોઈ મુમુક્ષુઓને સમાગમ થયો છે, હવે પોતાની વાત કરે છે કે અમારા સમાગમમાં જે કોઈ મુમુક્ષુઓ આવ્યા છે તેમને અમારી દશા વિશે થોડે ઘણે અંશે પ્રતીતિ થઈ છે. કેટલાકને વિશ્વાસ આવ્યો છે કે આ કોઈ સત્પુરુષ છે, કોઈને થોડી કોઈને ઘણી, બધા એક સરખા નથી, બધા એક સરખા કદાપી હોય પણ નહીં. તથાપિ જો કોઈને પણ સમાગમ ન થયો હોત તો વધારે યોગ્ય હતું. કેવો અભિપ્રાય છે? જો અમે જે વ્યવહારમાં બેઠા છીએ, જે ગૃહસ્થિમાં ઊભા છીએ, એ જોતાં એમ લાગે છે કે કોઈનો પરિચય ન થયો તો સારું હતું. થાય છે શું કે એકબીજાને હારે લઈ લે છે. સુભાગભાઈએ જો આ બોટાદના મણિભાઈ ગાંધી એમને કહ્યું, લીંબડીવાળાને કહ્યું, એમ જુદા જુદા. પછી આ અમદાવાદમાં આવ્યા તો આ જે કલોલવાળા છે એમના સગા થાય છે, એમ પોતાના કોઈ સ્નેહી સગાને વાત ખાનગીમાં કરી દીધી છે કે આ જ્ઞાની પુરુષ છે ને એની પાસેથી કાંઈક લેવા જેવું છે. એવી રીતે થોડું થોડું કરતા સમૂહ થઈ જાય છે ત્યારે એમ વિચારે છે કે આના કરતાં તો કોઈના પરિચયમાં જ ના આવ્યા હોત તો સારું હતું. જો ક્યાં સુધી વાત કરે, વધારે યોગ્ય હતું. કેમ કે અત્રે જે કાંઈ વ્યવહાર ઉદયમાં વર્તે છે, હવે એમને માન જોઈ છે કે નથી જોતું, કયો હે, એ પોતે તો એમ વિચારે છે હે કે કોઈનો મને પરિચય જ ન થયો હોત તો સારું હતું. પરિચયમાં આવીએ તો કોઈક માન આપે ને, શું મને તો કોઈનો પરિચય ન થયો હોત તો સારું હતું. અત્રે જે કાંઈ વ્યવહાર ઉદયમાં વર્તે છે તે વ્યવહારાદિ આગળ ઉપર ઉદયમાં આવવા યોગ્ય છે, તે વ્યવહાર આદિ આગળ ઉપર ઉદયમાં આવવા યોગ્ય છે એમ જાણે, તથા ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત ન થયો હોય ત્યાં સુધી અમારી દશા વિશે તમ વગેરેને જે કાંઈ સમજાય હોય તે પ્રકાશ ન કરવા માટે જણાવવામાં મુખ્ય કારણ એ હતું અને હજી પણ છે. બધી ચોખવટ કરી નાખે. શું કહે છે કે અત્રે જે કંઈ વ્યવહાર ઉદયમાં વર્તે છે, વેપાર અને કુટુંબ બે છે, તે વ્યવહાર આદિ આગળ ઉપર ઉદયમાં આવવા યોગ્ય છે. આવા આ ઉદય હજી આગળ આમનામ ચાલવાનો છે એમ જાણીને, તથા ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત ન થયો હોય ત્યાં સુધી, એટલે અસંગ દશા ત્યાગીની દશામાં અમે ન આવીએ ત્યાં સુધી, અમારી દશા વિશે તમ વગેરેને જે કાંઈ સમજાયું હોય, તમને જે કાંઈ ખ્યાલમાં આવ્યું હોય, તે તમારે બહારમાં બીજાને પ્રગટ ન કરવું એમ એમ તમને અનેક વાર અમે જણાવ્યું હતું. એનું મુખ્ય કારણ એ હતું કે અમે તો કોઈના પરિચયમાં જ આવવા માગતા નહોતા અને હજી પણ આવવા માગતા નથી. હતું અને છે બે કારણ છે. એટલે અમારું ઘણા માણસોમાં માન વધે, ઘણા માણસો અમને જાણતા થાય, એ વાત તો નથી. ઉલટાનો કોઈ પરિચયમાં છે તો જો એમની ભાવના કેવી છે. કેટલા નિર્લેપ હોય છે અને કેટલા અંતરંગથી નિષ્પ્રહ હોય છે. ગુરુદેવ તો ગૃહસ્થિમાં પીડ્યા જ નહોતા, પ્રથમથી દીક્ષા લઈ લીધી ને એટલા મન કસાઈ હતા કે ગૃહસ્થિમાં પીડ્યા નહીં. પરિવર્તન કર્યું, સાધુ પણ છોડ્યું પણ ગૃહસ્થિમાં ન આવ્યા, અને ત્યાગી જેવી દશામાં રહ્યા તો પણ લોકો માનનો આરોપ કરતા હતા. ઘણા કૃપાળુદેવના અનુયાયીઓ એવું બોલતા પણ સંભળાયેલા કે ભાઈ, એ તો કૃપાળુદેવનું નામ લે છે ને, એ તો આપણા લોકોનું આકર્ષણ વધે ને એટલા માટે નામ લે છે, આપણા લોકો ત્યાં આવવા માંડે ને એટલે. શું એવો પ્રકાર, એ વક્રતાનો પ્રકાર છે. કોઈને આવવા માટે કાંઈ પ્રવૃત્તિ કરવી એવું ગુરુદેવના જીવનમાં કદી જોવામાં આવ્યું નથી. પછી એક શ્વેતાંબરભાઈ આવ્યા હતા બે ત્રણ વર્ષ પહેલાં, જ્યારે એમણે પરિવર્તન કર્યું ને, ત્યારે પહેલાં એમને અગાસની માગણી કરી હતી કે ત્યાં જો મને મુખ્યતા આપવામાં આવે તો હું અગાસમાં રહી જાઉં, પણ અગાસવાળાએ ના પાડી દીધી. શું પછી અમારા રામસુરી મહારાજ પાસે એમની પ્રોપોઝલ આવી હતી કે જો મને મુખ્યતા આપવામાં આવે શ્વેતાંબર સંપ્રદાયની અંદર, તો હું પણ મારે પરિવર્તન કરવું છે ને હું તમારામાં આવું. પણ અમારા લોકોએ પણ એમની ઓફર છે એ રિજેક્ટ કરી નાખી, અમારા આચાર્યોએ પણ. પછી સોનગઢમાં બેઠા છે, વેપારી હતા અમારી દુકાને આવેલા, અમદાવાદના વેપારી હતા. મેં એને પૂછ્યું પછી, કારણ કે એને જોયું કે ફોટો જોયો ને, અને એને કંઈક એ પહેલાં આવેલા ત્યારે થોડા પુસ્તકો વાંચવા લઈ ગયા હતા, પછી પાછા મોકલાવી દીધા એને. નહીં જોયું ગમે તેમ, પણ આવ્યા ત્યારે જરાક બોલતા હતા એવું. એમ મેં પૂછ્યું કે આ વાત તમે ક્યાંથી જાણી છે, તમને પ્રત્યક્ષ ખબર છે આ વાતની કે કાંઈ ઉડતી વાત તમારા કાને આવી છે? પછી ગભરાણા જરા, ભાઈ મારી ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો, કે મેં તો સાંભળી વાત કરી છે. આવી સાંભળી વાત કોઈના વિશે ન કરવી જોઈએ. હવે તમારી જાણ માટે કહું કીધું કે એમને જો માનની ઈચ્છા હોત ને તો સંપ્રદાયમાંથી પરિવર્તન ન કર્યું હોત. સ્થાનકવાસીના સંપ્રદાયમાં ભગવાનની જેમ એને લોકો માનતા થઈ ગયા હતા. એટલું બધું એમનું વ્યક્તિત્વ હતું કે લોકો એમની માનતાને બાધાને આખડી સુધી પહોંચી ગયા હતા કે આ કોઈ જબરજસ્ત આપણામાં મહાપુરુષ છે, આપણા સંપ્રદાયમાં આવો મહાપુરુષ પાક્યો છે. એનું એટલું બધું માન હતું ને, ત્યાંથી નીકળી જ ન હોત. જો માન અપમાનનો પ્રશ્ન હોતો ત્યાંથી ન નીકળ્યા હોત. અને જ્યારે છોડીને આવ્યા સોનગઢમાં ત્યારે ચાર જણા હતા, બધો આખો સંપ્રદાયના માણસો એમને છોડી દીધા હતા અને વિરોધ થયો હતો, તોય તે એકલા આત્મસાધન કરવા માટે સોનગઢ મારી હતા, માન અપમાનનો પ્રશ્ન છોડીને. આ હું જાણું છું કેવી રીતે સોનગઢનો વિકાસ થયો છે, કે પહેલાં શું થયું પછી શું થયું એ બધું ખ્યાલ છે. તો કે કદાચ મારી સાંભળી વાતમાં ભૂલે થયું હોય પછી જરાક પસ્તાણા છે, જેમ સાંભળી વાત તો બરાબર છે કે મારી તો કોઈ આવત નહીં, મને સીધી ખબર છે એ તો છે જ નહીં, આ તો અમારે બધી વાતો હાલતી હોય એમાંથી વાત કરી દીધી હોય. કહેવાનો મતલબ એ છે કે માણસો કેવી કેવી કલ્પનાઓ અને કેવી કેવી વાયકાઓ ઉડાડતા હોય છે, આધારહીન, કોઈ આધાર જ ન હોય એની પાસે, છતાં ગમે તેવા ધર્માત્માઓ પ્રત્યે પણ ગમે તેવી વાતો કરવામાં લોકોને કાંઈ આંચકો લાગતો નથી, એ પરિસ્થિતિ. સાચી વાત છે. તો આપણા જીવે પણ અનંતકાળથી ફરીએ છીએ એનો અર્થ શું છે? એ વાત પ્રકારની કાંઈ ને કાંઈ ભૂલો કરી બેઠા હોઈએ છીએ. હવે ન કરીએ એ જાગૃતિ રાખવાની છે, એમ છે ખરેખર. નિગુદનું કારણ છે ધર્મ, ધર્મ અને ધર્માયતન અને ધર્મ ધર્માત્મા, આ જે છે એમાં ક્યાંય પણ વિરાધ ના થાય. શું સિદ્ધિ કે આડકતરી રીતે કરવું કરાવવું કે એનું બધું એનું ફળ જલ્દી નિગોદને આમંત્રણ નોતરો દેવા જેવું છે. તીવ્ર કશાય ક્રોધાદી કરે તો નારકીમાં થઈને નિગુદમાં જાય, વાયા નારકી. અને મંદ કશાયથી માયાચારથી જ ખાલી વિરાધ ના કરે, ક્રોધાદી ન કરે, ગુસ્સો ન કરે, તકરાર ઝઘડો ન કરે, માયાચાર કરે અંદર પે, અને કરવું કરાવવું અનુમોદવું થાય તો સીધું નિગુદમાં જવાનું થાય. કેમકે માયા ક્રોધથી પણ ભયંકર છે, પણ સરવાળો એનો નિગોદ છે. કેમકે જ્ઞાન સ્વભાવની વિરાધના છે, અને સ્વભાવમાં જ્ઞાન સ્વભાવ મુખ્ય છે એટલે જ્ઞાન અવરાઈ જાય છે, અને સુખ સ્વભાવ છે એટલે સુખ અવરાઈ જાય છે. અનંતુ દુઃખ અને અક્ષરમાં અનંતમાં ભાગે જ્ઞાન, એ પરિસ્થિતિ થઈ જાય છે. ભવભેરું જીવોએ એવો કોઈ પણ ઇસ્યુ ઊભો થાય, ધર્મના વિવાદનો, ધર્મના સમાજની અંદર કોઈ પણ વિવાદાસ્પદ ઇસ્યુ ઊભો થાય ત્યારે જ્ઞાનીને આશ્રય રહી જવું. પોતાને નહીં ખબર પડે પોતે ક્યાં ભૂલ કરે છે, ભૂલ કરે છે કે નથી કરતો કાંઈ ખબર નહીં પડે, કેમકે એની પાસે શક્તિ શું છે, એની પાસે સમજણ શું છે, તો બાળક જેવો છે, બાળક બુદ્ધિ ગણાય છે. જ્ઞાનીના આશ્રયમાં ચાલ્યું જેવું, કોઈ વિદ્યમાન જ્ઞાની હોય તો એના ચરણમાં બેસે. આપની આજ્ઞા અને આપનો વિકલ્પ એ અમારું જીવન છે, અમારે ક્યાંય આડે અવળે જવું, ક્યાંય ભરાઈ ભરાઈ પડવું નથી. આટલો જો વિવેક આવે તો બચી જાય, નહીતર બીજા જે અવળું કરનારા હોય એની સમીપ જતા, એની સાથે જતા એની અનુમોદના આપોઆપ થઈ જાય છે, અને એ ભયંકર પરિસ્થિતિ છે. ત્રણેયનું ફળ એક જ છે, કરતો હોય જેને એ ફળ મળશે, એ અનુમોદકને ફળ મળશે. બહુ જોઈ વિચારીને, આ તો હીરા નથી, હું કિંમતી વસ્તુનો વેપાર છે, નફો પણ આનો મોટો છે ને નુકસાન પણ આનું મોટું જ છે, બે મોટું છે, વિચારીને પ્રવર્તવા જેવું છે.